કે પ્રભુ મને થયું છે. તો તેમણે કહ્યું કે હું ભગવાન મહાવીરને પૂછીશ. છઠ તપ, બે દિવસના ઉપવાસ હતા, આજે પાળણું હતું, અને આહાર લઈને ભગવાન મહાવીર પાસે જઈને કહે છે કે આનંદ શ્રાવકને આટલી મર્યાદાવાળું બૌદ્ધિક જ્ઞાન થયું તેમ આનંદ શ્રાવક કહેતા હતા. આ સાચી વાત છે? ભગવાન મહાવીરે કહ્યું, હા ગૌતમ, સાચી વાત. એમને જ્ઞાન થયું છે અને તમે જ્ઞાનીને ના પાડીને આસાધના કરી છે. તમે ફરી આનંદ શ્રાવકને ત્યાં જાઓ અને તેમને મિચ્છામી દુક્કડમ કહો અને ખમાવીને પાછા આવો. આ કહેનાર ભગવાન મહાવીર અને કહ્યું છે ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિને. ચાર જ્ઞાનના ધણી, અનંત લબ્ધિના નિધાન એવા ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામીજી કહી શક્યા હોત કે હે પ્રભુ, આ વાત રહેવા દો, હું માસ ખમણને પારણે માસ ખમણ કરું, હું ચાર મહિનાના ઉપવાસ કરું, ગુફામાં રહીને ધ્યાન કરું, હું ઠંડીમાં ઠરું, બીજું બધું કરું, પણ આપે કહ્યું તેમ નહીં થાય. ગૌતમ સ્વામીજીએ આવું જો કહ્યું હોત તો તેઓ સ્વચ્છંદી હતા તેમ શાસ્ત્રો લખત. સમજાય છે? ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞાની થતાની સાથે જ છઠનું પાળનું કર્યા વગર ચાર માઇલ દૂર ચાલીને આનંદ શ્રાવક પાસે જાય છે અને કહે છે, શ્રાવક, તમને જ્ઞાન થયું છે તે વાત સત્ય છે, મેં તમને ના પાડી તે મારો અપરાધ છે, હું તમારી પાસે મિચ્છામી દુક્કડમ માગવા આવ્યો છું. આવા મહાપુરુષોને મોક્ષ ન મળે તો કોને મળે? કોને મોક્ષ મળે? જેનામાં આવી વિનમ્રતા છે તેમને સ્વચ્છંદ રોકાયો કહેવાય.
પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બ્રહ્મણો થાય. એ સિવાય, એટલે પ્રત્યક્ષ સદગુરુના યોગ સિવાય અન્ય ઉપાય કરવામાં આવે તો તે પ્રાય શબ્દ વાપર્યા એટલે ઘણું કરીને સ્વચ્છંદનું વજન વધી જાય. પોતાની ઈચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. પ્રત્યક્ષ સદગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય એમ કેમ કહ્યું? સદગુરુ નિરાકરણ કરુણા નિષ્કારણ કરુણાવંત છે, ત્યાં શું ઘટના ઘટે છે? સામાજીવને ઠપ્પો આપ્યા વગર, તેનો તિરસ્કાર કર્યા વગર, તેના તમામ દોષો જાણીને હું દોષી જ છો એમ કહ્યા વગર, તેને ઉતારી પાડ્યા વગર, તેની નિંદા કર્યા વગર, પરમ પ્રેમથી પરમ કરુણાથી તેને તેના દોષો જેવા છે તેવા સમજાવે છે અને સમજાવીને ઉપદેશ આપે છે કે આનાથી તારું અહિત થશે, ભલું નહીં થાય, અમંગલ થશે. આમ પ્રેમથી તે દોષોથી બચાવી લે છે. આ કામ સદગુરુ જ કરી શકશે, બીજા કોઈ ન કરી શકે. માટે શાસ્ત્રો પણ કહે છે કે સદગુરુ દોષથી બચાવી લે છે. ગંદકીમાં કે વિસ્તામાં પડેલા બાળકને મા ઉપાડીને નવડાવે છે, કપડાં બદલાવે છે. આ કામ મમ્મી જ કરી શકે, પપ્પા ન કરી શકે, એમ ગુરુ મા છે. મહારાષ્ટ્રમાં ગુરુને માઉલી કહે છે. સદગુરુ મા બરાબર છે. બહુ પ્રેમથી તેઓ દોષનો ખ્યાલ શિષ્યને આપે છે.
ભગવાન મહાવીર મેઘકુમારને એમ કહે છે કે મેઘ, રાત્રિમાં મુનિઓને અવર જવર કરી એમના જવા આવવાથી તારી નિંદ્રામાં ખલેલ પહોંચે અને એટલા માત્રથી તે એવો વિચાર કર્યો કે સવારે ભગવાન મહાવીરની આજ્ઞા લઈને ઘર ભેગા થઈ જવું. મેઘકુમારે દીક્ષા લીધી અને બીજે દિવસે આ વિચાર આવ્યો, પણ એક બચવાની બારી એમણે રાખી. છાનામાને નાસી ન ગયા, પણ ભગવાન મહાવીરને પૂછીને એમની સંમતિ લઈને જવાનું વિચાર્યું. ભગવાન મહાવીરને પૂછવા ગયા અને ભગવાન મહાવીરે કહ્યું, મેઘ, આ તો સાધુઓ છે, સંતો છે, મુનિઓ છે, તેમની ચરણરથી તારો સંસારો પવિત્ર બનશે, પણ તું જે મેઘ બન્યો તેની પાછળ તારા જીવનની અદ્ભુત કરુણાની કથા છે. આથીના જન્મમાં તે કરુણાની સાધના કરી છે. અદ્ભુત સાધના તું આવા ભાવપૂર્વક કરી શકો તો આટલી નાની મુશ્કેલીથી તું નખાઈ ગયો? ભગવાન મહાવીરે પ્રેમપૂર્વક મેઘને સમજાવ્યા. મેઘકુમાર મહાવીર સ્વામીને કહે છે કે આ બે આંખો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ નહીં કરું. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય. એ પ્રત્યક્ષ સદગુરુ યોગ વિના જે પણ કંઈ કરે તેનાથી દોષ ટળવાને બદલે દોષ બમણા થાય. કમસે કમ અહંકાર તો થાય જ, એ દસ ઠેકાણે કહે છે કે સવારે 4 વાગે ઉઠી જઈએ છીએ, તમારી જેમ પથારીમાં પડ્યા નથી રહેતા, પલોઠી વાળીને બેસીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. ભાઈ, આ બધું તને કોને પૂછ્યું? પણ કયા વગર ન રહી શકે. એક અનુષ્ઠાન કર્યું અને બીજો દોષ આવીને ઉભો રહ્યો. જીવને આ ટેવ પડી ગઈ છે માટે એમ કહ્યું છે.
માટે કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. આ 16મી ગાથાની સમાપ્તિ થઈ. આવતીકાલે સવારથી 17મી ગાથાનો પ્રારંભ થશે. એક એક શબ્દ ધ્યાનથી સમજો, સાંભળજો અને વિચારજો. ટ્યુનિંગ જેમ છે તેમ બેસાડજો. સાધક અવસ્થામાં જાગ્રત રહીને જીવનની યાત્રા કરવાની છે. 17મી ગાથામાં પરમ કૃપાળુ દેવ અદ્ભુત વાત કરે છે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતકરણમાં રહેલ પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
આજે આપણી વિચારણામાં ગાથા 16 15ની વિચારણા આપણે ગઈકાલે કરી. સ્વચ્છંદની વાત હતી. 16મી ગાથામાં પણ સ્વચ્છંદ સંબંધમાં જ કહેવું છે. હજુ એક ગાથા આવશે આગળ, એમાં પણ એ જ વાત આવશે. અર્થાત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સ્વચ્છંદને કેટલી મહત્તા અપાણી છે, કારણ કે આ જીવનો દોષ છે અને જ્યાં સુધી એ દોષનું નિવારણ ન થાય ત્યાં સુધી એને જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે અહીંયા પૂરો ભાર મૂકી 3 ગાથા સમજાવવામાં પ્રયત્ન કરતાં 15મી ગાથામાં સ્વચ્છંદનું સ્વરૂપ બતાવ્યું, એને કઈ કઈ 5 મહાસત્તાઓ રોકે છે એ પણ બતાવ્યું, અને એમાંથી જીવ જો રોકવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે અને એમાંથી બહાર નીકળે તો એને પછી મોક્ષનો માર્ગ બહુ દૂર નથી, અને મોક્ષના માર્ગની અંદર એનો પ્રવેશ સહેલાઈથી થઈ શકે. એ વાત આપણે ગઈકાલે બધી વિચારી લીધી. આજે આગળ વધીને એમ કહેવું છે કે આ સ્વચ્છંદ રોકો સી રીતે. સ્વચ્છંદ છે એની તો પ્રભુ હવે અમને ખબર પડી, અત્યાર સુધી ખબર નથી. અમે તો એમ જ માનતા હતા કે આને કંઈ સ્વચ્છંદ ન કહેવાય. આ તો અમારી સમજણ છે. સ્વચ્છંદને સમજણમાં ખપાવી દેવાથી આ જીવ ભ્રાંતિમાં અથડાય કર્યો એવું અનંતકાળથી બનતું આવ્યું છે. પરંતુ હવે કોઈ સદગુરુનો યોગ પ્રાપ્ત થયો, કોઈ સ્વશાસ્ત્રનો યોગ પ્રાપ્ત થયો, હવે એટલી સમજણ તો આવી કે સ્વચ્છંદ અને સમજણમાં બહુ મોટો તફાવત છે. તો આ સ્વચ્છંદને હવે દોષ છે એમ મેં જાણ્યું છે, મારે એનાથી મુક્ત થવું છે, ઉપાય શું? અહીંયા ઉપાયની અંદરમાં આ 16મી ગાથામાં વાત કરે છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. અહીંયા 2 વાત છે. એક સદગુરુની મહત્તા પણ છે અને બીજી સાધકને જે સ્વચ્છંદ લક્ષ્યમાં આવ્યો છે એ રોકવા માટેનું એક સહાયક પરિબળ એ એના ધ્યાનમાં આવે છે, અને એમ કર્યાથી એને સ્વચ્છંદમાંથી મુક્તિ મળી શકશે. તો અહીંયા એની વાત કરતા કહે છે કે સ્વચ્છંદ ગમે એટલા પ્રકારના હોય, સ્વચ્છંદ ગમે તેટલા પ્રકારના હોય. સ્વચ્છંદના પ્રકાર તો ઘણા છે, આપણે જોયું છે, કસાઈ છે, ક્રોધ છે, માન છે, માયા, અનેક સ્વરૂપે સ્વચ્છંદ પોતાની માન્યતા છે, આગ્રહ છે, ભ્રાંતિ છે, મિથ્યાત્મને સાથે લઈને ટળે છે, અજ્ઞાનને જ્ઞાન માને છે અને એની ઉપાસના કરે છે. આ બધા સ્વચ્છંદ મતી કલ્પના છે, એમાં કોઈની વાત એને સાંભળવા માટે તૈયારી નથી. આ સ્વચ્છંદ છે. તમે કહો એ સાચું પણ મારી વાત પણ સાચી જ છે, પાછા આ વાત ઊભી રાખે. તમે કહો એ સાચું છે પણ મારી વાત કંઈ ખોટી નથી, હોય તમે સમજી લેજો. આ સ્વચ્છંદ અંદરથી જોર કરે, ઉછાળા મારે છે. તો કહે છે ગમે તેટલા પ્રકાર હોય એની ચિંતા ન કરવી. શું કહે છે? સ્વચ્છંદના ગમે તેટલા પ્રકાર હોય, ઈચ્છાના ગમે તેટલા પ્રકાર હોય, દાપણ ગમે એટલા પ્રકારના હોય, અને આત્મા ઉપર અજ્ઞાનની વૃત્તિઓની સત્તા હોય, કષાયોની મોહની સત્તા હોય, સાથે અહંકારની પણ સત્તા હોય, દાપણ કે ઈચ્છાની સત્તા હોય, તે બધાને બે બધાને ટાળનાર રોકનાર સાધન એક જ છે, પ્રત્યક્ષ સદગુરુનો યોગ. શાસ્ત્રો મતિકલ્પના એ વાંચ્યા પછી ઘણા ઘણા વિકલ્પો ઊભા થાય. શાસ્ત્રમાં માર્ગ તો છે નથી એવું નથી, પરંતુ શાસ્ત્રો અનેક, અને એ કહેનારા, એ શાસ્ત્રો ઉપર કોઈ ટીકા ટિપ્પણ વગેરે કહેનારા એ પણ પાછા અનેક, સૌની શૈલી જુદી. હવે જ્યારે સાધક એ શાસ્ત્રનો આધાર લે ત્યારે મનમાં વિકલ્પો થયા વિના નહીં રહે. એને એમ થશે કે આ સાચું, દિગંબરવાળા આમ કહે છે, શ્વેતાંબરવાળા આમ કહે છે, વેદાંતિવાળા આમ કહે છે, બૌદ્ધ માર્ગમાં આવું કહેવામાં આવ્યું છે. બધા શાસ્ત્રો છે, મહાપુરુષોના જ છે, અને છતાં સાધકને સૂઝ પડતી નથી, ગમ પડતી નથી, મૂંઝારો વધે છે. તો હવે શું કરવું? તો કે છે, શાસ્ત્રને બાજુએ કરીને પણ જો પ્રત્યક્ષ સદગુરુનો યોગ પ્રાપ્ત થયો હોય તો એનો બરાબર તું લાભ લઈ લે. પણ યોગની વાત છે, અહીંયા માત્ર સત્પુરુષને ઓળખા, જાણી લીધા. ઘણા બધા લોકો એમની પાસે આવે છે, ઘણા બધા શિષ્યો છે, ઘણા અનુયાયીઓ છે, જય જયકાર થાય છે, મોટા મઠની સ્થાપના કરી છે, અનેક મંદિરોની રચના કરી છે, તીર્થયાત્રાઓ લઈને નીકળે છે, તો હજારો લોકો એમાં જોડાય છે. માટે આ મોટા સદગુરુ? ના, એ વાત નથી. સદગુરુનું ઓળખાણ તો અન્ય ગાથામાં આવી ગયું છે. અહીંયા સત્પુરુષના યોગની વાત કરી છે. માત્ર જાણી લીધા, કોઈએ કહ્યાથી એનાથી આ જીવનું કામ નહીં થાય. આ જીવ એટલે અહીંયા આપણે સાધકની અપેક્ષા એ વાત કરીએ છીએ, સાધકનું કામ નહીં થાય. આ સાધક માટે જ છે આ બોધ. બાકી સ્વચ્છંદ તો ભલે રહ્યો, મજા આવશે, સંસારને હૈરો ભૈરો કરવો હોય, સંસારને વર્ધમાનપણું આપવું હોય, મજબૂત બળવાન બનાવવો હોય તો સ્વચ્છંદ તો જોશે, એના વગર નહીં ચાલે. પણ એ તો સાધકની વાત છે કે જેને એમાં રસ નથી, સંસારમાં પણ મુક્તિમાં રસ છે, એવા સાધક માટેની આ વાત છે. અને એને માટે કહે છે કે જો પ્રત્યક્ષ સદગુરુનો યોગ મળે તો એનો લાભ તું લઈ લે. અને હવે યોગની વાત મહારાજ સાહેબે બહુ સરસ કરી છે. અહીંયા યોગ શું? પ્રત્યક્ષ સદગુરુ યોગ પ્રાપ્તિ નહીં, પણ યોગ શબ્દ વાપર્યો. અહીં પ્રાપ્તિની વાત નથી કરી, પણ યોગ શબ્દ વાપર્યો છે એટલે કંઈક વિશેષ કહેવા માગે છે. સદગુરુ મળ્યા, એમની પાસે ગયા, બેઠા, એમના પ્રવચનો સાંભળ્યા, સત્સંગ કર્યો, હા કહી, સારું થયું, સાંભળનારે પ્રમાણપત્ર પણ આપ્યું, મહારાજ બહુ સારું બોલે છે, ઠીક કહે છે, મજા આવે છે, આનંદ આવે છે. હા જુઓ કેટકેટલા અભિપ્રાયો. શાસ્ત્રો કહે છે કે સદગુરુ તો મળ્યા પણ યોગ ન થયો. યોગ થવો, યોગ થવો એટલે શું? જુઓ હવે કહે છે, મળવું એ એક વાત અને યોગ થવો બીજી વાત. યોગ એટલે માત્ર પ્રાપ્તિ નહીં, પણ સદગુરુની ચેતના સાથે પોતાની ચેતનાનું અનુસંધાન, જોડાણ, એને કહેવાય છે. સૂક્ષ્મ વાત છે, જલ્દી પકડમાં નહીં આવે. સત્પુરુષની ચેતના એનું કામ કરતી હોય, આપણી ચેતના આપણું કામ કરતું હોય, અને એની સાથે એનો મેળ કરવો. પ્રભુ આ કેમ બન્યો? એ એના મનના માલિક, હું મારા મનનો માલિક, એની સાથે મારો મેળ કેમ બેસાડવો? પ્રશ્ન આવશે, વિકલ્પ થવાનો. પણ એ તો સમજવા માટે થઈને તો અહીંયા આ મારા સાહેબે આટલો પરિશ્રમ લીધો છે આપણા માટે. એટલે એમ કહે છે, સદગુરુની ચેતના સાથે પોતાની ચેતનાનું અનુસંધાન થવું. પછી આગળ કહે છે, ટ્યુનિંગ જેને આપણે કહીએ છીએ, આપણી ભાષામાં સમજાવે છે કે તમે આ કદાચ નહીં સમજો, તમારી ભાષામાં સમજાવું. ટ્યુનિંગ, ટ્યુનિંગ થવું જોઈએ. આપણે ઘણી વખત કહીએ ને કે આ દીકરાને પરણાવ્યો, પણ હવે બે માણસને બહુ ટ્યુનિંગ નથી, એટલે કંઈક ને વારે નાની મોટી વાતમાં કંઈ ને કંઈ મતભેદ થયા જ કરે છે. દીકરો કે મારે દેરાસર જવું છે, અને વહુ કે મારે પિક્ચરમાં જવું છે. આ જુઓ, આ બધું તો આપણે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પિતા પુત્ર વચ્ચેના હોય, ભાઈ ભાઈની વચ્ચેના હોય, પતિ પત્નીના વચ્ચે હોય, ટ્યુનિંગનો મેળ ન પડતો હોય તો ત્યાં પણ ઘર્ષણ થાય છે અને મુશ્કેલીઓ વધતી જાય છે. અહીંયા પણ એમ કે છે કે ગુરુ મળશે પણ ટ્યુનિંગ નહીં હોય તો કામ નહીં થાય. આ ટ્યુનિંગ સમજવા માટે એક દ્રષ્ટાંતથી સમજવું હોય તો આપણે એટલું સમજી શકીએ કે એક વેલ ઝાડ પર ચડતી હોય ને, એક વેલ એનું એમાં એ વેલનું નામ છે ગળો કહી છે, આપણે બધા લગભગ પરિચિત હોય ગળોથી. એ ગળો એક વેલ છે, એ ઝાડના થડના મૂળ પાસેથી એ પણ ઉગી નીકળે છે. એને કોઈ વાવવી નથી પડતી, એની મેળે ઉગી નીકળે છે, કુદરતી ઉગી નીકળે. ને જે ઝાડ હોય એના પર એ વિટાતી વિટાતી આગળ વધે, એનો સ્વભાવ છે. વેલો એની રીતે એમને જો ઝાડનો ટેકો ન મળે તો પથરાઈ જાય, એને ટેકો જોઈએ એટલે ટેકાથી એ ઉપર ચડી જાય. એમાં જે વેલને લીમડાનો ટેકો મળ્યો, જુઓ લીમડાનો ટેકો જે વેલે લીધો, હવે એ વેલ આગળ વધતી વધતી ઉપર ચડી પોતાના બળે ચડી છે, પણ છતાં ટેકો છે એને કોનો? લીમડાનો. હવે એ વેલનો એક ટુકડો, એક ટુકડો જરા ચાખી જોઈએ તો કડવી ઝેર જેવી લાગશે. કેમ? વેલનો પોતાનો સ્વભાવ એવો હતો નહીં કડવો, પણ લીમડા ઉપર ચડી એટલે કડવે. એટલે આયુર્વેદની અંદરમાં લીમડાની ગળોનું મહત્વ છે. ગળો તો હોય પણ લીમડાની ગળોનું મહત્વ છે, કારણ કે એક અસરકારક કામ કર્યું. શું થયું? લીમડો પરદ્રવ્ય છે, વેલનું દ્રવ્ય ભિન્ન છે, બંને અલગ છે, અને છતાં એ લીમડાને વીંટાઈને એવું ટ્યુનિંગ થઈ ગયું, લીમડાના ગુણ પોતાની અંદરમાં આવ્યા. આને કહેવાય ટ્યુનિંગ. સદગુરુની સાથે ટ્યુનિંગ કરવું એટલે સદગુરુની અંદરમાં રહેલા ગુણો પોતાની અંદરમાં કેમ કરીને આવે એના માટે સતત જાગૃતિપૂર્વક એ ગુરુનું સેવન હોય, એની આજ્ઞાનું આરાધન પણ હોય, અને એના એક એક ગુણ પ્રત્યે સૂક્ષ્મ દ્રષ્ટિ કરી અને એના ગુણ પોતાનામાં પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ નિરંતર કર્યા કરે ત્યારે એનામાં ટ્યુનિંગ આવે. આપણને વ્યવહારિક દ્રષ્ટાંત છે કે ગળો જેવું એક વનસ્પતિ એને પણ જો આવી રીતે એક લીમડાની સાથે ટ્યુનિંગ કરવાથી એના ગુણો એની અંદરમાં જો થતા હોય, આપણે તો મનુષ્ય પાછા સાધક. અને આપણને યોગ કોઈ એવો યોગ મળ્યો હોય સત્પુરુષનો અને આપણે એના જેવા ન થઈ શકીએ, વિચારો શું ખૂટે છે. અને જો એ ટ્યુનિંગ થાય તો, અને જે ખૂટે છે ને એ આજ ખૂટે છે, આપણો સ્વછંદ, આપણો સ્વછંદ. આપણને એમ થાય કે ગુરુ તો કહે, પણ આપણે તો વ્યવહાર જીવનમાં છીએ, ગૃહસ્થ જીવનમાં છીએ, એમ બધું થોડું ગુરુની જેમ થાય. એણે તો સંસાર છોડી દીધો એટલે ગમે તે વાત કરે, આપણાથી કાંઈ એવું થાય નહીં. આવું ડાપણ પણ કરીએ તો એક તો આગળ વધવું નથી, અને પાછું ડાપણથી વિશેષ કરીને દ્રઢતા કરવી આપણી માન્યતા ઉપર, એટલે આપણે કંઈ કામ થતું નથી. એ વાત કરતાં અહીંયા યોગને સમજાવે છે, એની સાથે એવું ટ્યુનિંગ થાય, એની પાસેના રહેલા ગુણો પોતાનામાં પ્રગટ થાય, તો એને કહેવાય ટ્યુનિંગ. એ ટ્યુનિંગ કામ કરે તો સ્વછંદ ઉપર ઘા પડે, અને સ્વછંદ ઉપર ઘા પડતા એ સ્વછંદ તૂટે જીવનું, ભલે ક્રમે કરીને તૂટશે, પણ થોડો 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 મંદ થતાં થતાં એક દિવસ એ સ્વછંદથી મુક્ત થશે, અને પછી એની જે ધર્મયાત્રા છે એ સાચા રસ્તા ઉપર કામ કરશે, અને એનું પરિણામ એને થોડા કાળમાં મળશે. અનંતકાળથી જે રેખડો છે, હવે અહીંયા પહોંચ્યા પછી, આ પોઈન્ટ ઉપર પહોંચ્યા પછી, ગઈકાલે આપણે જોયું હતું ને ટર્નિંગ પોઈન્ટ, આ ટર્નિંગ પોઈન્ટ, આ ટર્નિંગ પોઈન્ટ ઉપર આવ્યો, હવે એનું કામ સરળ થઈ ગયું. આ ટ્યુનિંગ ન હોવાને કારણે સદગુરુજી પાસેથી જે ચેતનાનો પ્રવાહ અંદર દાખલ થવો જોઈએ તે પ્રવાહ અંદર દાખલ થઈ શકતો નથી. પ્રવાહ દાખલ થવો તે આધ્યાત્મિક ઘટના છે. સદગુરુની ચેતનામાંથી જે કંપનો, જે ભાવો, જે ઉલ્લાસ આવે છે, તે તમામ ભાવો શિષ્યમાં દાખલ થાય ક્યારે? પ્રશ્ન કર્યો, ક્યારે દાખલ થાય? તો કે ટ્યુનિંગ હોય ત્યારે. ટ્યુનિંગ હોય ત્યારે, આવો ટ્યુનિંગ એને કહેવાય છે યોગ. આવો યોગ જે પ્રાપ્ત થાય તો સ્વછંદ રોકાય. સ્વછંદ રોકનાર પરિબળ માત્ર સદગુરુ સાથેનું ટ્યુનિંગ છે. સદગુરુ નહીં હો, જો એ શબ્દ સરસ વાપરો છે મારા સાહેબે, સદગુરુ સાથેનું ટ્યુનિંગ. સદગુરુ આપણા સ્વછંદને રોકશે નહીં, એની સાથેનું ટ્યુનિંગ થયું હશે તો આપણો સ્વછંદ રોકાશે. શબ્દને બરાબર સમજવો, નહીં તો આપણે સદગુરુ પર જવાબદારી નાખી દઈ. અમને સદગુરુ મળી ગયા છે, હવે એ જવાબદારી અમારા સ્વછંદને તોડવાની જવાબદારી ગુરુની, મારે કંઈ કરવું નથી, એમ કામ નથી થતું. એટલે સરસ સમજીને પ્રયોગ કર્યો છે. સદગુરુ સાથેનું ટ્યુનિંગ હશે તો થશે. આગળ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું ગૌતમ સ્વામીનું, આનંદ શ્રાવકનો જે વાત છે એમાં ગૌતમ સ્વામીએ શું કર્યું, પોતાનો કોઈ આગ્રહ નહીં, કે હું આટલો ચાર જ્ઞાનનો ધણી છું, આટલા શાસ્ત્રોનો અભ્યાસ કરીને આવેલો પંડિત છું, તમારો પટ્ટ શિષ્ય છું, અને તમે મને એક સામાન્ય શ્રાવક પાસે મીછામી દુકડમ કરવા મોકલો છો. હા, આવો અંદરમાં કોઈ વિકલ્પ ના આવ્યો, બસ ગુરુ વચન પ્રમાણ તુરત જ ત્યાંથી પાછા, બે દિવસના ઉપવાસ છે, પારણાનો સમય છે, ગોચરી લાવ્યા છે, ગુરુની આજ્ઞા નથી કે ગોચરી પછી પહેલા મીછામી દુકડમ કરી આવો. કોને ખબર છે આ દેહમાંથી ક્યારે છૂટી જવાય અને એ પાપ એ જે દોષ છે એ કદાચ ભેગો આવે. એટલે ગુરુ એમ કહે છે કે તું પહેલા જાય અને એની મીછામી દુકડમ કરી આવો શ્રાવક પાસે. અને ગુરુ સરળ એવા સરળ એવા ગૌતમ સ્વામી પણ ગુરુની આજ્ઞા એ શિરોમાન્ય કરી અને જાય છે. અને એ મોટામાં મોટું દ્રષ્ટાંત પૂરું પાડે છે કે જુઓ ત્યાં સ્વચ્છંદનો અંશ પણ નથી. ગૌતમ સ્વામીની સરળતા કેવી છે કે એમાં સ્વચ્છંદનો અંશ પણ નથી. આગળ આપણને આવી ગયું કે સ્વચ્છંદ ટેળ્યો હોય તો શું થાય, તો કે સરળતા આવે, આપણે જોઈ લીધું પરમ દિવસમાં. તો સ્વચ્છંદ ટેળ્યો હોય તેનું પ્રમાણ શું, તો કે સરળતા. સૌથી મોટામાં મોટો ગુણ સરળતા. આ બંને વિરોધ પક્ષે બેઠેલા છે, એક બાજુ સ્વચ્છંદ ને બીજી બાજુ સરળતા. સ્વચ્છંદ હોય ત્યાં સરળતા ન હોય, સરળતા હોય ત્યાં સ્વચ્છંદ ને રહેવાની કોઈ જગ્યા નથી. એ પ્રકારે એ કરી અને છેલ્લે માં એ વાત કરી, આવા મહાપુરુષોને મોક્ષ ન મળે તો કોને મળે. સરસ પ્રશ્ન કર્યો, જેનામાં આવી સરળતા હોય, જેમને ગુરુ આજ્ઞાની સાથેનું પોતાનું ગુરુની સાથેનું આવું ટ્યુનિંગ હોય, એ ગુરુ વચન પ્રમાણ છે, એ કોઈ દિવસ મિથ્યા વચન બોલે નહીં, મારા અહિતની વાત કરે જ નહીં, એટલી દ્રઢ શ્રદ્ધા છે કે પહાડ ઉપરથી પડતું મૂક તો શિષ્ય રાહ ન જોવે, મૂકે પડતું, એને ગુરુ પર ભરોસો છે. કૃપાળદેવ અને સૌભાગભાઈ જતા ત્યારે કૃપાળદેવને એવો પ્રશ્ન થયો, તો કહ્યું કે સૌભાગભાઈ આ ખાડામાં પાણી કેટલું હશે, ખાડો પાણીથી ભર્યો હતો, ચોમાસું ગયું હશે. તો સૌભાગભાઈ તો શું ધોતિયાનો કછોટો માર્યો, અંદર પડવાની તૈયારી. કૃપાળદેવ હાથ પકડ્યો, શું કરો છો, તો કે જો તમે કીધું ને પાણી કેટલું છે તો જઈને માપી આવું, હું અહીંયા કોઈ વિકલ્પ ના કર્યો. ગુરુએ કહ્યું પાણી કેટલું છે, લાવ માપીને કહું કે અહીંયા પેટ સુધી છે, કમર સુધી છે કે ગળા સુધી છે કે માથા ડૂબ છે. બાપ એ ગુરુને ખબર પડવી જોઈએ, એટલે લાવો અંદર ધૂપકો મારો. ત્યાં કોઈ ફૂટપટ્ટી નહોતી એમની પાસે, સમજાય, માપવાના બીજા કોઈ વાત નહોતી. વિકલ્પો નતા કર્યા કે ઘેર જાઓ, જરાક મોટી ફૂટપટ્ટી કે એવું કંઈક વાંસળો લઈને આવું, પછી માપીને તમને કહું છું, આવો વિકલ્પ એમણે કર્યો નથી. આ સદગુરુ પ્રત્યેની નિષ્ઠા, એની સાથેનું ટ્યુનિંગ કરવું હોય તો આવી આપણી અંદરમાં ભૂમિકા જોઈએ તો કામ થાય, નહીં તો ટ્યુનિંગ ન થાય. આગળ કહે છે, પ્રત્યક્ષ સદગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય એમ કેમ કહ્યું. ગાથાને સમજાવવા માટે હવે વાત કરે છે, આવું કેમ કહ્યું, તો કે સદગુરુ નિષ્કારણ કરુણાવંત છે. સદગુરુને જ કહેવાય કે જેને નિષ્કામ કરુણા, કેવળ કરુણામય, એને જીવના દોષ દેખાતા નથી. એના શિષ્ય પરિવારની અંદરમાં કોઈ શિષ્ય મેધાવી બુદ્ધિશાળી હોય અને બીજો કાંઈ યાદ ન રહેતું હોય, 10 વાર કહેવા છતાં યાદ ન રહેતો, પણ બંને પ્રત્યે એની દ્રષ્ટિ સમાન છે. કોઈના માટે ભેદભાવ નથી, આ ભક્તિનો કરનારો છે માટે મારો છે, સદગુરુમાં આ લક્ષણનો. એ સદગુરુના કરુણાવંત નિષ્કારણ, કોઈ કારણ નથી, અપેક્ષા નથી, નિષ્કારણ કરુણાવંત છે. ત્યાં શું ઘટના ઘટે છે, સામાજીવને ઠપકો આપ્યા વગર, તિરસ્કાર કર્યા વગર, તેના તમામ દોષો જાણીને, તું દોષિત છો એમ કહ્યા વગર, તેને ઉતારી પાડ્યા વગર, નિંદા કર્યા વગર, પરમ પ્રેમથી પરમ કરુણાથી તેને તેના દોષો જોવા જેવા છે તેવા સમજાવે છે. આ સદગુરુનું લક્ષણ બહુ અગત્યનું છે. જો જીવને જરાકો આપે અને ઘણી વખત સામો જીવી ઝેરવી ન શકે તો ભાગી છૂટે, ભાગી છૂટે તો જીવનું અકલ્યાણ થાય. પણ નિમિત્ત કોણ બને, સદગુરુ. તો સદગુરુને એવું નિમિત્ત બનવું નથી, એને માન્ય નથી, કે મારા નિમિત્તે કોઈ જીવ દુઃખ પામે, સાધનાથી ચલિત થઈ જાય, એને તો એને સાધના માર્ગમાં દ્રઢ કરવો છે. આ એની કરુણા છે. એટલે ક્યાંય આવા પ્રકારે પ્રવર્તશે નહીં. પછી ભગવાન મહાવીર અને મેઘકુમારનું દ્રષ્ટાંત આપે છે. એમાં પણ મેઘકુમાર જ્યારે ચલિત થાય છે ત્યારે એને પણ સ્થિર કરવા માટે થઈને ભગવાન મહાવીર જે એમને બોધ આપે છે એની પણ કથાની અહીંયા વાત લઈ અને એમ કહે છે કે જુઓ, અહીંયા પણ ગુરુનો શિષ્ય પ્રત્યેનો અભિગમ કેવો છે કે કોઈ પ્રકારે શિષ્યનું કલ્યાણ કલ્યાણ કલ્યાણ, રોમ રોમથી એક જ વાત છે, મેં જે કલ્યાણનો માર્ગ પકડ્યો અને જે મેં પ્રાપ્ત કર્યું એ મારે ત્વરાએ કોઈને આપી દેવું છે. કોઈ લેવાવાળો મળે તો, કોઈ માધવ લો, કોઈ માધવ લો, અમે જે માધવને પ્રાપ્ત કર્યો અમારે તો કોઈ ગ્રાહક મળે તો હમણાં આપી દેવો છે, આ ક્ષણે આપી દેવો છે, અમારે રાખવું નથી. એવી અંદર ભાવના છે. આ છે ગુરુનું લક્ષણ. છેલ્લે ઉપસંહારમાં એક પારામાં જે વાત કરે છે, એ પ્રત્યક્ષ સદગુરુના યોગ વિના જે કંઈ પણ કરે તેનાથી દોષ ટળવાને બદલે દોષ બમણા થાય. આ વાતને સમજવા જેવી છે. કારણ કે સમજવું એટલા માટે મળે કે ગાથામાં ભગવાને તો કહી દીધું કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તો રોકાય. મને સમજણ પડી છે કે મારામાં સ્વચ્છંદ છે અને મારે છૂટવું છે, પણ સત્પુરુષનો સદગુરુનો યોગ નથી તો શું કરવું? આવો પ્રશ્ન આવે મનમાં, આવે વિકલ્પ. તો એનાથી જીવ પોતે પોતાની મતિ કલ્પનાએ અથવા કોઈને કોઈ પ્રકારે નિર્ણય લઈ લે તો એ નિર્ણય ખોટો હોવાની સંભાવના છે. હોય જ એમ નથી કહેવું, સંભાવના છે. એમાં ભૂલ હોય, એમાં કચાશ હોય, પણ જો પ્રત્યક્ષ સદગુરુ હોય તો એ ભૂલ એ કચાશ એ સત્પુરુષના લક્ષમાં આવે અને એમાંથી એને બચાવી લે કે અહીંયા તું આ જે કરે છે પણ તારે જરાક આટલો ફેરફાર કરવાની જરૂર છે, આ રીતે ન કરે પણ આ રીતે કરવું ઘટે. એમ કોણ કે સદગુરુ? ક્યારે પ્રત્યક્ષ હોય તો, પરોક્ષ છે કોઈ કહેવા તો આવી શકે નહીં, એ તો બને નહીં. તો ત્યાં આ પ્રત્યક્ષનું એ મહત્વ સમજવા જેવું છે. પણ પ્રત્યક્ષમાં સદગુરુની વાત મુખ્ય છે, પ્રત્યક્ષ પછી છે. ગમે તે હોય અને પ્રત્યક્ષ છે માટે અમારું કામ થશે એ નહીં ચાલે, સદગુરુ તો હોવા જ જોઈએ. એટલે સદગુરુના લક્ષણની પહેલી મહત્તા છે, પછી એનો પ્રત્યક્ષ યોગની મહત્તા છે, અને પછી એ યોગ એટલે શું એને બરાબર સમજીને એની સાથે એનું બરાબર ટ્યુનિંગની વાત જે કરી એનું મહત્વ છે. આ બધો મેળ જ્યારે પડે ત્યારે આ સાધકનું સ્વચ્છંદ રોકવાનું કામ કાર્યકારી થાય, એ વાત કરવી છે. તો અહીંયા જો સત્પુરુષના યોગ વિના જે કંઈ થાય તે દોષ ટળવાને બદલે દોષ બમણા થાય, અપેક્ષા એ વાત છે, વધી શકે છે. કમસે કમ અહંકાર તો થાય જ, આટલું તો થાય. 10 ઠેકાણે કહે શું વાત કરે, જુઓ આ સ્વચ્છંદનું સ્વરૂપ છે, અહીંયા બહુ સરસ મારા સાહેબે બતાવ્યું છે. અમે તો 4 વાગે ઉઠીએ છીએ, તમારી જેમ પથારીમાં પડ્યા નથી, પલોઠી વાળીને બેસીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, આ બધો સ્વચ્છંદ ઉભરો છે અંદર થના છે. એ કોઈને કહેવાની જરૂર નથી, જે કરે છે એ પોતાના કલ્યાણ માટે કરે છે, પોતાના હિત માટે કરે છે, એને બીજાને બતાવીને શું કરવું છે? માત્ર પોતાની મહત્તાનું પ્રદર્શન? અહંકારને પોષણ મળ્યું, અહંકારનું પોષણ, તો અહંકાર એ સ્વચ્છંદનું સ્વરૂપ છે. જો સ્વચ્છંદ ઘટ્યો કે વધ્યો? આ સમજવાનું, એને સિવાય તો સ્વચ્છંદ વધતો જાય છે. માટે કહે છે આ બધું તને કોણે પૂછ્યું, પણ કયા વગર ન રહી શકે. આ અનાદિકાળથી આપણા કુસંસ્કાર એવા પડેલા છે, આપણને કાંઈક પણ જરાક પણ કોઈ કોકની પાસે ન હોય એવી કોઈ વિશેષ વસ્તુની પ્રાપ્તિ થાય તો 10 જણે ન કહીએ ત્યાં સુધી શાંતિ ન મળે, ઊંઘ ન આવે, કોઈને ખબર નથી. એકવાર દ્રષ્ટાંત કથામાં આપ્યું છે ને કે ડોશીએ સોનાની બંગડી બનાવી પહેરી, પણ કોઈ સામું જોઈને બોલે નહીં કે માં બંગડી બહુ સારી છે. તો હવે શું કર્યું કે લોકોને ખબર પડે એટલે પોતાની ઝૂંપડીને આગ લગાવી, અને જ્યારે લોકો ભેગા થયા ત્યારે ડોશીએ શું કહ્યું? હશ, હું બચી ગઈ અને મારી બંગડી બચી ગઈ. હું બચી ગઈ અને મારી હજી તો કાલે જ નવી લીધી હતી. હવે લોકોને આ બંગડી બતાવી હતી એના માટે ઝૂંપડી બાળી નાખી, એના લક્ષમાં નથી. તો આપણે એવું ન થાય, જોઈએ આપણી બંગડી બતાવવા માટે થઈને આપણી ઝૂંપડી ક્યાંક બાળી ન નાખીએ. સત્પુરુષનો યોગ મળ્યો છે, આવા પુરુષોના યોગમાં એના આશ્રય બેઠા છે, એના વચનો આપણી સામે છે, આપણી સાધનામાં પુષ્ટ કરે એવા વચનો છે, એવું બળ છે. ક્યાંક ચૂકી જશું તો આપણી દશા પણ આવી જ થશે. માટે સમજીએ, બહુ સાવધાન થઈને જો આગળ વધીએ તો આપણું કામ ચોક્કસ થાય એવું છે. થાય એવું છે માટે કહે છે કે આ થઈ શકે છે, નહીં તો એ મહેનતે ન કરે તો આપણને કહી દે રહેવા દો, મહેનત કરતા નહીં એ થવાનું જ નથી. આપણને નિરર્થક વ્યાયામ કરાવવાની સત્પુરુષની કોઈ ઈચ્છા નથી, સમજી લઈએ. માટે થાય શકે એવું છે, એમણે કરીને બતાવ્યું છે અને આપણે કરી શકીએ છીએ એવી આપણને હૈયા ધારણ આપી છે અને આપણે આગળ કામ કરવું છે. એટલી વાત કરી આપણે અહીંયા આ ગાથાની વિચારણા પૂરી કરીએ છીએ. ભાષીને તબિયતને અનુકૂળ હોય એ પ્રમાણે થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરે, વિનંતી કરું.
પ્રશ્ન કોઈ? ગાથા નંબર 15 અને 16. સેના સંબંધી ગાથા છે? સ્વચ્છન. સ્વચ્છંદ. એ સ્વચ્છંદથી કૃપાળુ દેવે કઈ વાતને મૂકી? મોક્ષનો દરવાજો ત્રીજો ખોલ્યો. કયો હતો પેલો? શાસ્ત્રો. બીજો? સદગુરુએ કીધા હોય એનું અવગાહન. અને ત્રીજો ખોલ્યો
પ્રત્યક્ષ ગુરુ.
કે સ્વચ્છંદ રોકો તો પણ, પ્રત્યક્ષ ગુરુ નહીં, સ્વચ્છંદ રોકો. રોકે પામે
અવશ્ય.
આ દરવાજો ખોલી દીધો કે બીજું કાંઈ ન કરતું, શાસ્ત્રોનો વાંચ આત્માના, બીજા અવગાહન કરવાનું પણ તારી શક્તિ ન ચાલતી હોય તો હજી એક છે, હજી એક માર્ગ ખુલ્લો છે. શું છે? સ્વચ્છંદ છે કે મને મારી રીતે તો ક્યારેય મોક્ષ મળશે, હું મારી મેળતો ક્યારે મારા સ્વરૂપને પામી શકીશ નહીં. ખ્યાલ આવે છે? આ ભૂમિકામાં તો એ આવે જો, આટલી જ ભૂમિકામાં, કે ભલે શાસ્ત્રો વાંચવાનું છે, અવગાહના છે, આ બધું કદાચ મારાથી ન થાય, તો ત્રીજો દરવાજો એમ કહે છે ગોભાર્યો, એટલી ભૂમિકામાં આવી જાઓ. કઈ ભૂમિકા? પોતે પોતાથી પ્રાપ્ત નહીં કરી શકે, પણ હું તો અનંત જ્ઞાનનો ધણી છું ને, ભલે રહ્યો. અત્યાર સુધી હતો કે નહીં? હતો. તો પણ ક્યારે અનંત કાળમાં એવો યોગ થયો નહીં કે પોતે પોતાથી જ્ઞાન પામ્યો? આવું બન્યું નથી. અનુભવ ના પાડે છે, 2-5 વર્ષનો અનુભવ નથી પણ અનંત કાળના પરિભ્રમણનો અનુભવ છે. જીવ નિજ છંદે ચાલીને અનંત કાળ સુધી પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. 200માં આંક 13મો. તો આ એક રહસ્ય પરમાર્થ માર્ગનો. એ પરમાર્થ માર્ગના રહસ્યમાં 15મી ગાથા આપી કે જીવ અવશ્ય મોક્ષને પામે. અવશ્ય શબ્દ મૂકો. અવશ્ય શબ્દનો અર્થ શું થાય?
ચોક્કસ એમ જ.
આ એક અવશ્ય. આ બીજો અર્થ કીધો તમે, અવશપણે, પોતાના વશમાં પછી નથી, મોક્ષ જવું કે ન જવું એ પોતાના મોક્ષમાં પોતાના વશમાં અવશ્ય. હવે મોક્ષ એ પણ એના માટે અવશ્ય છે, હવે એની ઈચ્છા નહીં હાલે. જો એ સદગુરુના પ્રમાણે ચાલશે અને પોતાનો સ્વચ્છંદ છોડી દેશે તો એની ગતિ મોક્ષ તરફ જ જવાની. હવે હવે સંસાર તરફ જવાની કોઈ શક્યતા જ નથી. એક અવશ્ય એટલે ઇનએવિટેબલ, ચોક્કસ ચોક્કસ છે અહીંયા. અને બીજું અવશ્ય એટલે તારા વશમાં પણ નથી. જો તું તારો સ્વચ્છંદ છોડી દે તો તારો મોક્ષ તારા વશમાં પણ નથી, અવશ્ય થાય, અવશપણે થાય. કેટલી અદ્ભુત વાતો જ્ઞાનીઓ મૂકે છે. એ કહે છે કે આ મોક્ષ માટેનો ત્રીજો દરવાજો ખોલી દીધો, પણ એનો આધાર શું? એ સ્વચ્છંદ રોકે કેવી રીતે રોકાય? 16મી ગાથા, સદગુરુનો યોગ થાય તો. યોગ થાય તો, શબ્દ પ્રયોગ પારમાર્થિક જ છે. યોગ થાય, યોગ થવું એટલે શું? એનો બરોબર મળી જાય, એક પદાર્થને બીજો પદાર્થ મળી જાય એને યોગ કહેવાય. કોઈ દવા લેવી હોય તો કે મધમાં લેવી, બરોબર એ દવા સાથે મળી જશે એટલું જ નહીં પણ દવાના ગુણોમાં વૃદ્ધિ થશે, એને અનુપાન કહેવાય. એવી રીતે દરેક દવા સાથે કંઈ ને કંઈ, આ દવા લેજો તો દૂધ સાથે લેજો, તો એ યોગ બરોબર થાય. એનો ઔષધનો યોગ પરિણામકારી થાય, રિઝલ્ટ આપે. અને એને માટે કે આની સાથે આ જરૂરી છે, વસ્તુ આપી છે એક અને બીજી જરૂરી છે. સ્વચ્છંદ રોકવો, પણ ક્યારે રોકાશે સાહેબ? સ્વચ્છંદ રોકવો એ દવા તો આપી, કે રોકાશે ક્યારે? તું તારી મેળે વિચાર કરીશ તો ક્યાંક સ્વચ્છંદ વધતો જશે, ખબર નહીં પડે. એમ માને કે હું ઘણો રોકું છું, ઘણા કે ને હું આમ કાંઈ નથી કરતો, હું આમ નહીં તેમ નહીં બધું, પણ એને ખ્યાલ નથી કે ઉલટાનો તમારો અવગુણ છે એ વધતો જાય છે. તમે એમ માનો છો કે હું આ બધાનો વિચાર કરું છું ને મારે આમ કરું છું ને મારે આમ કરું છું, પોતાની જાતને એટલું બધું પછી અંદર મૂકી દે તો આ જ્ઞાની કે સાતો વધે છે, આ ઘટતો નથી. ઘટવા માટે તો કે સદગુરુ સાથે યોગ થવો જોઈએ, સદગુરુ મળવા જોઈએ, એ વાત ન મૂકી, યોગ થવો જોઈએ કે ભાઈ મેળા શું પરિણામ આવ્યું. મારું વ્યક્તિત્વ ગયું, મારો અહંકાર ઓગળી ગયો, હું મારાપણાને ભૂલી ગયો, અને પછી નક્કી થઈ ગયું કે આપણે તો કંઈ જાણતા. આ સદગુરુ કહે છે ને એ વાત સાચી, એટલે અહોભાવની ભૂમિકામાં આવ્યું. આધ્યાત્મિક અનુષ્ઠાન આરાધના કરવામાં અહોભાવ ઉપર જ આધ્યાત્મિક આરાધના થાય, અહોભાવ વિના ન થાય. મારે જિનેશ્વર દેવના આધાર ઉપર આ માર્ગની, વિતરાગ માર્ગની સાધના કરવી છે અને જિનેશ્વર પ્રત્યે મને અહોભાવ નથી. મારે નિર્ગ્રંથતાની આરાધના કરવી છે અને નિર્ગ્રંથ ગુરુ પ્રત્યે મને અહોભાવ ન થાય. જેના પ્રત્યે અહોભાવ થાય એના પ્રત્યે એની જે કંઈ વાત છે એ આપણને બરોબર સૂટ થાય, મેળ પડી જાય એનો બરાબર, એને યોગ કહેવાય, યોગ થાય. નિશાળમાં પણ સામાન્ય વાતમાં જે શિક્ષક પ્રત્યે અહોભાવ થાય, જે શિક્ષક પ્રત્યે અહોભાવ થાય એની વાતનું મૂલ્ય કેટલું? એકદમ વિશેષ. કંઈ પણ પૂછવું હોય તો કે ભલે એ વિષયના મારા ટીચર નથી પણ હું એને પૂછીશ, અને એક કહે તો વાત પૂરી થઈ ગઈ. ત્યાં પછી પોતાનો કોઈ અભિપ્રાય એ રાખતો જ નથી, અહોભાવમાં અહમ ઓગળી જાય, અહમ છે એ ઓગળી જાય. જેમ કેટલાય ગુરુઓ પ્રત્યે, મહારાજ સાહેબો પ્રત્યે, મુનિઓ પ્રત્યે આપણને અહોભાવ થાય, અહોભાવ થાય એટલે પછી આપણા પણ કઈ રહે નહીં. અહોભાવની આધારશિલા ઉપર અધ્યાત્મની આરાધના થઈ શકે, એ વાત અહીંયા મૂકી છે કે તારી સાધનાનો આધાર એ સદગુરુ રાખ. એકવાર કોઈ પરમ તત્વ પ્રત્યે અહોભાવ થાય પછી તારો અહમભાવ ટકે નહીં, અહમભાવને ને અહોભાવને કોઈ કાળે મેળ પડે નહીં. પરમ તત્વની ઉપાસના કરનાર માટે કીધું કે એને ને આ દુનિયાને મળતી પાણ પણ આવે નહીં. તો આ સરસ વાત 15 અને 16 ગાથામાં, 15 ગાથામાં કીધું કે જો સ્વચ્છંદ છોડવામાં આવે તો મોક્ષનું બારણું ખુલે, દરવાજો ખુલ્લો છે. પણ સાહેબ આ કેવી રીતે છૂટે? તો કે જો અહોભાવ આવે કોઈ પ્રત્યે, આવા સત્પુરુષ પ્રત્યે, જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે તો તારો અહમ રહેશે નહીં. કેમ કે સ્વચ્છંદનો આધાર તો અહમ છે, અહમનો અંશ હશે ત્યાં સુધી સ્વચ્છંદ છે છે ને છે. જરાક પણ હજી અહમ છે ત્યાં સુધી સ્વચ્છંદ તો છે જ. એટલે મારી આરાધનામાં જો હું મારા નામ, ગોત્ર અને વેદની એને બાજુ ઉપર મૂકું અને હું એકમાત્ર આત્મા છું, જીવ છું, અને એ આધાર ઉપર હું કોઈની આરાધના કરું તો એક, અને બીજું જેની કરું છું એ પણ કોઈ જીવ નથી પણ પરમ તત્વ છે, એ પરમ તત્વ છે, અલૌકિક તત્વ છે, લોકોત્તર ચરિત્ર છે એનું, એ લૌકિક નથી. સદગુરુ પ્રત્યેની આપણી લૌકિક દ્રષ્ટિ સમાપ્ત થઈ જાય, એની અલૌકિકતા જાગૃત થઈ જાય તો પણ આપણો એના પ્રત્યેનો અહોભાવ અનંત ગણો થાય. માત્ર મહાપુરુષ છે, મોટા છે, દીક્ષા લીધી છે, ઉંમરવાળા છે, પર્યાય ઘણો છે, આ બધી લૌકિક વાતો છે. પણ જ્યારે એકેય વાત લોકના એકેય જે કંઈ ધોરણ છે એ બધા ધોરણથી આ પર છે. મારી પાસે એકેય એવો ગુણ નથી કે જે ગુણ ઉપર હું આનું મૂલ્યાંકન કરું, પરમ તત્વનું મૂલ્યાંકન કરવા માટે મારી પાસે કોઈ ચાવી નથી. જ્યારે એનું અપૂર્વપણું ભાસે, કૃપાળુ દેવે આ શબ્દ પ્રયોગ બહુ સરસ મૂક્યો છે, જ્ઞાનીનું અપૂર્વપણું ભાસવું જોઈએ. અપૂર્વપણું એટલે લોકોત્તરપણું. આની કક્ષા કોઈ લોકના જીવ તરીકેની નથી, આ તત્વ તરીકે જીવે છે, અને તત્વ પરમ તત્વ છે, અને એ તત્વ સાકાર છે. એટલે વિતરાગમાં, પરમાત્મામાં અને ગુરુમાં કે સત્પુરુષમાં કોઈ એને ભેદ જણાતો નથી. પહેલી વાત, મારી પાસે ગુણ રૂપે છે, આ એના ગુણના અવતાર રૂપે છે. આ 16 ગાથામાં કહે છે કે એના યોગમાં એટલે જો એની સાથે આવું આપણું જોડાણ થાય, યોગ એટલે જોડાવું, જો જોડાણ થાય તો આપણો સ્વચન ટળે. સોળમી ગાથા બહુ સરળ કે સાહેબ આ સ્વચન ટાળવો કેમ, સમજાવી દો ને, અને જો સ્વચન ટળે તો મોક્ષ અવશ્ય છે. જો સ્વચન ટળે તો મોક્ષ અવશ્ય છે. તો પછી બાકીની બધી ઝંઝટમાં પડવા કરતા હું ટૂંકો માર લઈ લઉં, મારો મોક્ષ અવશ્ય છે આપે કહ્યું છે તને, પણ મુશ્કેલી એ છે કે મારો હજી સ્વચ્છંદ દબાતો નથી. એ જ્યાં સુધી અહમપણું છે સૂક્ષ્મપણે પણ ત્યાં સુધી દબાશે નહીં. એકવાર તને જ્ઞાનીનું અપૂર્વપણું ભાસે, એના વચનોનું, એની ચેષ્ટાઓનું, જ્ઞાનીની ચેષ્ટા લોકોત્તર હોય છે, લૌકિક નથી હોતી, અલૌકિક હોય છે, અને એ દેખવા માટે ચર્મચક્ષુ કામ કરે નહીં. જ્ઞાનીની ચેષ્ટા જોવા માટે આપણા વ્યવહારના ચક્ષુ આપણને ઉપયોગી ન થાય, એને માટે દિવ્ય ચક્ષુ જોઈએ, અને એ મુમુક્ષુતાના આંખો છે, એ વિચારના ચક્ષુઓ છે, એ જ્ઞાન ચક્ષુ છે. કે કોઈનું મૂલ્યાંકન જ્ઞાનથી કરવું, આંખોથી નહીં, કેમ કે ચર્મચક્ષુમાં એવી કેપેસિટી જ નથી કે એ જ્ઞાનનું મૂલ્યાંકન કરી શકે. તો આ અનેક પ્રકારના આવા રહસ્ય અને ભેદ એક એક ગાથામાં છે. આત્મસિદ્ધિ રહસ્યપૂર્ણ છે, આત્મસિદ્ધિ લબ્ધિપૂર્ણ છે, આત્મસિદ્ધિ લોકોની દ્રષ્ટિએ ગણો તો ચમત્કારિક છે. એની એક એક ગાથાનો એક એક શબ્દ મંત્ર રૂપે છે, આ પકડાઈ જવો જોઈએ. જેટલો પકડાશે એટલું જીવને આત્મસિદ્ધિ એના કલ્યાણનું કારણ થશે. તો 15 અને 16 ગાથા એ આપણને બરોબર, એનું હાર્દ, એનું સૂત્ર એ પકડાયું કે સ્વચ્છંદ રોકીએ તો મોક્ષ થાય, અને સ્વચ્છંદ રોકવો હોય તો સત્પુરુષ સાથે યોગ થવો જોઈએ. સત્પુરુષ એ પરમાત્માનું જ પ્રતીક છે, લઘુનંદન છે, એટલે પરમાત્મા સાથે યોગ થવો જોઈએ. પણ પરમાત્મા દેહધારી નથી. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે દેહધારી પ્રત્યે જે ભક્તિ આવે એવી વિદેહ પ્રત્યે ન આવે. પણ સત્પુરુષ દેહધારી હોવા છતાં એ વિદેહી જ છે. આ પકડાઈ જવું જોઈએ પાછું કે ભલે છે દેહધારી પણ છે દેહાતીત. કૃપાળુદેવે તો એના માટે સરસ ગાથા મૂકી કે આવી ગાથા ક્યાંય મળતી નથી, આખા અધ્યાત્મ સાહિત્યમાં ક્યાંય નથી મળતી, કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાની, એના ચરણમાં હો વંદન આગળ. પણ તે જ્ઞાની, જ્ઞાનીની આવી વ્યાખ્યા કે દેહ છે, વર્તે છે એની દશા, અને છતાંય દશા છે દેહાતીત છે, તો વર્તે છે શું? જો દેહની દશા વર્તતી નથી તો વર્તે છે શું? ચેતન. કેમ કે એ દેહ સાથે રહેલી ચેતના છે, અને એના વર્તનમાં ચેતના સિવાય કશું નથી. આવી જ્ઞાનીની અદ્ભુત ઓળખાણ એ ક્યાંય મળતી નથી. લોકોએ ઘણા ઘણા શ્લોક રચ્યા છે જ્ઞાનીની ઓળખાણ માટે, પણ કૃપાળુદેવે આત્મસિદ્ધિનું સમાપન કરીને જે ઓળખાણ આપી દીધી, આની હારમાં આની તુલ્યમાં કોઈ એકય ગાથા કે એકય શ્લોક આવી શકે એમ નથી. આટલી સરળતાથી, સુગમતાથી, સચોટતાથી લે તને સમજાવી દીધું. અને ત્યારે સમજાય કે એક જ્ઞાનીમાં અને પરમાત્મામાં ભેદ ન કરવો, કારણ કે એને દેહ સાથે સંબંધ જ નથી. એની વર્તનાને દેહ સાથે કોઈ સંબંધ નથી. આ પકડાઈ જવું જોઈએ. આવા જ્ઞાની પુરુષ સાથે આપણું જ્યારે અનુસંધાન થાય, યોગ એટલે અનુસંધાન, જોડાણ થાય, તો કે છે મોક્ષ અવશ્ય છે. હવે મોક્ષ માટે આગળની ચાર પાંચ ગાથાઓ કીધી, એ અઘરી લાગી. સત્પુરુષને પકડવા, સત્પુરુષ ન મળે તો શાસ્ત્ર લેવા આત્માના, એ આત્માના શાસ્ત્રમાં પાછું સુપાત્રતા હોય તો બેડ પડે, નહીતર ન પડે. પાછું જે કીધા એ વિચારવા, એણે કીધા એ ચાલો આપણે આપણી માથાકૂટ છોડો, આપણે સિલેક્શન કરવું નથી, એ કર્યું તો એમાં વાંધો પાછું એ આવ્યો કે મતાંતર તો છોડવા પડે, મતાંતર ત્યાં જ. આ મતાંતર એ સ્વચ્છ છે, એટલે પંદરમી ગાથામાં કીધું, ચૌદમામાં કીધું કે કરી મતાંતર ત્યાં જ. આ મતાંતર મગજમાં બેસવું જોઈએ કે આ જ સ્વચ્છ છે, રોકે જીવ સ્વચ્છંદ તો, જો સ્વચ્છને રોકી દઈશ તો તારો મોક્ષ અવશ્ય છે. પણ સાહેબ કેમ રોકાય? એક એક પ્રશ્ન ઉપરથી કેવું ચાલે, ક્રમબદ્ધ ચાલે સાહેબ? હે હા કે સાહેબ કેમ રોકાય આ બધું? તમે વાત બધી કઠિન કરો છો, એક એકમાં કંઈ ને કંઈ કુટ પ્રશ્ન આવે છે. તો કે રોકાય યોગથી, રોકાય સદગુરુ સાથેના યોગથી રોકાય, માત્ર બે મેળા છે માટે નહીં રોકાય. તારી ચેતના ને એની ચેતના વચ્ચે મેળ કંઈ ખાય તો થાય. તો એનો ભાવ તો કે અહોભાવ છે એનો. અહોભાવની ભૂમિકા ઉપર તું જ્ઞાની સાથે સંવાદ કર, ચોક્કસ તારું જ્ઞાની સાથેનું જોડાણ થશે. અહોભાવ જોઈએ. દેહધારીમાં એ સરળ પડે છે. એકવાર એની દેહાતીત દશા પકડાય પછી દેહધારી સાથેનો આપણો સંવાદ વધુ સરળ થાય છે. એટલે આ બધી વસ્તુ ઘણીવાર એટલે આપણે થાય ને કે ચાલો આપણે કોઈ એવા સંતના દર્શને જઈએ. શું કામ? સરળ પડે છે, કેમ કે એની ચેષ્ટા છે એ દેહાતીત છે, એ વર્તે છે, દેહાતીત પણ એ વર્તે છે, એટલે આપણને બહુ લક્ષમાં જલ્દી આવી જાય છે. આપણી મુમુક્ષુતા હોય, આપણી જિજ્ઞાસુતા હોય અને આપણામાં અહોભાવ એ પુરુષ પ્રત્યે હોય તો એની તત્વચર્યા આપણને દેખાય. એની જે ચેષ્ટા છે એ ચૈતન્ય ચેષ્ટા દેખાય ગુરુદેવની, અહો ગુરુદેવની ચૈતન્ય ચેષ્ટા. હંપીવાળા સહજાનંદજી મહારાજે બહુ સરસ પદ લખ્યું છે, અહો ગુરુદેવની ચૈતન્ય ચેષ્ટા એ મુક્તિનું કારણ છે. એટલે આપણે 15 અને 16 ગાથાનું અહીંયા સમિંગ અપ લીધું. એ ચાલે છે 11મી ગાથાથી શરૂ થયું છે. બે બે ગાથા આવી છે 11 અને 12, 13 અને 14. આ બધી ગાથાઓ 15 અને 16 દરેકે દરેકના જોડકા છે. એકમાં પ્રશ્ન મૂક્યો છે, બીજામાં એનો પ્રત્યુત્તર આપ્યો છે. મુશ્કેલી એ છે જગતના જીવોની કે જેનો અહમ જાગૃત છે, જેનો સ્વચ્છંદ જાગૃત છે, એ એક ગાથા પકડે અને એના ઉપર ઠોકા ઠોક કર્યા કરે.
એકાંતિક
એકાંતિક કરે, પોતાનું જ ડાપણ વાપરે, એ આખું સ્વચ્છંદનો ત્યારે વેપાર કરે છે. એનો વેપાર સ્વચ્છંદનો ચાલે છે. એક જ ગાથા ઉપરથી બોલે અને એનો સંદર્ભ ન લે તો આ આખી પંડિતાઈ આવી છે. પંડિતાઈમાં અહમ કેન્દ્ર સ્થાને હોય, અહોભાવ ન હોય. સાધકમાં અહોભાવ મુખ્ય હોય, અહમભાવ ઓછો હોય. બરોબર છે? કઈ પ્રશ્ન સુમિત્રાબેન? મનુભાઈ એ 20 દોહરાવા કીધું, અહમભાવથી રહીત નહીં સ્વધર્મ સંચય નાય, નહીં એક સદગુણ પણ મુખ એમ અનંત પ્રકાર, અન્ય ધર્મ નિકાય. એટલે જુદી જુદી રીતે સંકલ્પ તો આપણને એનું મહાત્મ્ય દેખાશે. આપણે અત્યારે 16 ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો, 17 ગાથામાં પ્રવેશ કરીએ છીએ. 17 ગાથાની અંદર જરાક એને વાત મૂકી છે મુનિશ્રીએ કે જોજો 17 ગાથામાં જઈએ છીએ હવે, ટ્યુનિંગ જેમ છે તેમ બેસાડવા પ્રયત્ન કરજો. અને પછી કહ્યું, સાધક અવસ્થામાં જાગ્રત રહીને જીવનની યાત્રા કરવાની છે. જો આ વાત બરોબર પકડાય તો ગાથા 15મી હોય કે 16મી હોય, 17મી હોય કે 18મી હોય, આપણી અવસ્થા શું હોવી જોઈએ?
જાગૃત, પૂર્ણ જાગૃતિ.
જાગૃત અવસ્થા ક્યારે કહેવાય? એ જે કઈ વાત થઈ છે એના બોધ સાથે જોડાય, આપણે શબ્દ સાથે નહીં. એટલે ઉપયોગ બરોબર હોય અને એની સાથે આપણે સતત જોડાયેલા જ રહીએ તો આ જાગૃત અવસ્થા છે. નહીં તો આંખો જ ખુલ્લી છે પણ છતાં જાગૃત નથી. તો અહીંયા જાગૃતિ કઈ અપેક્ષાએ કીધી છે? દેહની અપેક્ષાએ કે ચેતનાની અપેક્ષાએ? તો અનંત વાર સ્વાધ્યાયમાં ગયો છે પણ આત્મા તો મૂઢે જ હોય છે, એ કઈ જાગતો નથી. વ્યાખ્યાનમાં પૂછે, એટલે મહારાજનું બહુ સરસ ઉદાહરણ આવે છે કે શેઠ, શેઠને જોકા આવે, જાગો છો? તો કે હા સાહેબ. શેઠ ઊંઘો છો? તો કે ના સાહેબ. શેઠ જીવો છો? તો કે ના સાહેબ. એટલે ઘણી વાર મધુભાઈને હું કહું છું, બહુ લાંબુ ન ખેંચું, બધાને જાગતા રાખો. તમે અડધો કલાક બોલી જાઓ ત્યાં સુધી માં બધા ક્યાંય વયા ગયા હોય, અને તમે બોલતા જો, તમને એમ કહું સમજાવી રહ્યો છું અને આ એકે અંદર હોય નહીં. 5-10 મિનિટે જરાક જોઉં કે જાગે છે બધા, મારી વાત સાંભળે છે, મારા મુદ્દા સાથે જોડાયેલા છે કે નહીં, ટેસ્ટિંગ કરવું પડે.
જિજ્ઞાસુ છે એટલે જો જાગૃત જ હોય,
એમ એમ અપેક્ષા કરી દેશો એ તો માની લેશો, ક્યાંક રહી જશે.
જિજ્ઞાસુ છે એટલે જાગતા જ હોય
તો કાંઈ વાંધો નહીં, આપણે બ્રહ્મમાં રહી જશો તો એ બ્રહ્મમાં રહી જશે. એટલે આપણે આ સ્વરૂપ રાખ્યું છે સ્વાધ્યાયનું નહીં પણ સત્સંગ. સત્સંગની અંદર જે સાંભળનાર છે એને જોડો, એને ખેંચો ભેગા, એની પાસે પ્રશ્ન મૂકો. એ ન જાગતા હોય તો પ્રશ્ન મૂકીને જગાડો એને કે ભાઈ ક્યાં પહોંચ્યા આપણે, શું છે, માત્ર હજીયા નહીં કરો, બેધ્યાન થઈ જવાય. એકને એક વાત જાજી ચાલે પછી બેધ્યાન થઈ જવાય, કેમ કે સ્વચ્છંદનું જોર ઘણું છે, ઘણું જોર છે, તોડવું પડશે આ બધું. આ યોગની આખી ભૂમિકા છે. સત્સંગથી સત્પુરુષના બોધ સાથેની યોગની પ્રક્રિયા છે આ બધી, જોડાવાની છે. તો હવે ગાથા નંબર 17 લે છે, એ 17ની અંદર જરા અદ્ભુત એક વાત આવે છે, વાંચો.
સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સદગુરુ લાભ, સમકિત તેને ભાક્યો કારણ ગણી પ્રજ્ઞા. ટીકા. સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગે સંકિત કહ્યું છે. આત્મસિદ્ધિમાં સંકિત શબ્દનો અર્થ 17મી ગાથામાં અને તે પણ કારણ સંકિતને ગણીને કરેલ છે. આ ગાથાને બહુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. કારણ અને કાર્ય આ વિશ્વની સાંકળ છે. કારણ જોગે હો કારજ નિપજે રે, એમાં કોઈ ન વાત, પણ કારણ વિણ કારજ સાધીએ રે એ નિજ મત ઉન્માદ આનંદજી માન. કારણના યોગે કાર્ય ઉત્પન્ન થાય તેમાં કોઈ વિવાદ કે મતભેદ ન થાય, પણ કારણ વગર કાર્ય થાય તેમ જો કોઈ કહેતું હોય તો તે પોતાના મતનો ઉન્માદ છે. કારણ વગર કાર્ય સાધી શકાય, કારણ વગર ચાલે તેના વિના કાર્ય સિદ્ધ થઈ શકે એવું કહીને કારણનો નિષેધ કરી કાર્યની અપેક્ષા રાખે એ વાત તો બિયારણ વાવ્યા સિવાય પાક તૈયાર થાય, માટી સિવાય ઘડો તૈયાર થાય અને દૂધ સિવાય ઘી મળી જાય અને ખાધા સિવાય સુધા તૃપ્તિ થાય તેવી છે. આ શક્ય નથી, કારણમાંથી જ કાર્ય થાય.
જે પ્રકારનું કાર્ય થાય એને અનુકૂળ કારણ જોઈએ. એટલે કારણ અને કાર્ય વચ્ચે ક્વોલિટી ડિફરન્સ ન ચાલે. મને બંને વચ્ચે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ, જળવાવી જોઈએ. જે પ્રકારનું કાર્ય થવાનું હોય તેને અનુકૂળ કારણ જોઈએ. એક શેઠ પાસે એક મજાનો સંગીતકાર આવ્યો. તેણે પ્રેમથી વાંસળી અલગ અલગ રીતથી વગાડી અને ગાયું. પણ જેની પાસે ગાયું તે હૈયાનો બુઠ્ઠો હતો. એણે તો કહ્યું કે આમાં વળી શું નવાઈ કરી છે, આ વાંસળી તો પોલી છે એટલે વાગે જ ને. પણ સાંભેલું વગાડે તો તું સાચો એમ જાણું. સાંભેલું વગાડવાનું શક્ય બનતું નથી. જે પ્રકારનું કાર્ય હોય તેને તે પ્રકારનું કારણ જોઈએ. કારણ કાર્યની સંધિ તૂટે છે માટે કાર્ય થતું નથી. સમજવા પ્રયત્ન કરજો. એટલા માટે ખેડૂતો બિયારણની તલાશ બહુ કરે છે. શુદ્ધ બિયારણ જોઈએ. સર્ટિફાઈડ બિયારણ વગર અનાજ ન થાય તેમ શુદ્ધ કારણ વગર શુદ્ધ કાર્ય ન થાય. સમ્યક દર્શન એ કાર્ય છે. તો સમ્યક દર્શન પ્રગટ થવા માટે સમ્યક દર્શનને અનુકૂળ કારણ કયું તેની સ્પષ્ટતા પરમ કૃપાળુદેવે 17મી ગાથામાં કરી છે. બહુ મહત્વની ગાથા છે.
બસ અહીંયા આપણે જરા, કેમ કે પાછળથી બધું થોડોક દાર્શનિક ભાગ આવે છે, પણ ગાથાનું આ આખી ગાથા એક જબરજસ્ત ગાથા આવી. આખી પરંપરાથી જે વિચારનાર હોય એને માટે થઈને આ જરા શોક લાગી જાય કે હજી આત્માની વાત નથી આવી, આત્માની ઓળખાણ થઈ નથી, આત્મપદની પ્રતિષ્ઠા કરી નથી, આત્મા કેવો છે એ હજુ એનું વ્યાખ્યા નથી. અને ત્યાર પહેલાં કૃપાળુદેવે 17મી ગાથામાં સંકેત મૂકી દીધું. અને સંકેત માટે તો પાછું દર્શન શાસ્ત્રીઓ તો એવા એવા પ્રકારની વ્યાખ્યામાં લાગી પડ્યા છે કે સંકેત તો જાણે હાવ વાઘ દીપડો હોય ને એમ. કોઈને પણ જાણે સંકેત એટલે તો શું છે ને શું નથી, એટલે એ આપણાથી ન થાય ને, એ આપણું ગજું નથી ને, કેમ થાય ને, ક્યારે થશે ને, થાય તો કેવું થાય ને, ઘણા રાહ જોતા બેઠા હોય જાણે કેવી રીતે થાય ને, ઘણા મુહૂર્ત કઢાવે, કઈ ખબર નથી પડતી. સંકેતના કઈ ચોઘડિયા ન હોય. કૃપાળુદેવે વાત સરસ મૂકી કે ભાઈ આ કારણ ગણી પ્રત્યક્ષ. અમે કહીએ છીએ શું કામ કે કારણ પ્રત્યક્ષ છે તો કાર્ય તો થવાનું થાય જ. સૂર્ય ઉગ્યો છે એ કારણ છે તો અંધકાર દૂર થાય, ફૂલ ખીલે, અને ફૂલ ખીલ્યું હોય તો સુવાસ ફેલાય. કારણ છે, કારણ પ્રત્યક્ષ છે, કારણ પ્રત્યક્ષ છે તો કાર્ય થાય જ, અચૂક થાય, અવશ્ય થાય. આ જે વાત છે એને 15 અને 16 ગાથા સાથેનો સંબંધ. મોક્ષ માટે શું જોઈએ? સંકેત. સ્વચ્છંદ ટળે એટલે અવશ્ય મોક્ષ થાય, એટલે સંકેત એને પ્રાપ્ત થાય. આ પામે અવશ્ય મોક્ષ. મોક્ષ વિના સંકેત વિના સંકેત થશે જ. જોઈ સદગુરુના આ એનું યોગ કીધો. સદગુરુનો યોગ કેવો? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ. આ યોગ પ્રત્યક્ષ સદગુરુ યોગ. આ એને કારણ મળી ગયું, આ કારણ ઊભું કરી દીધું એને. એને ખબર નથી કે હું કારણ ઊભું કરું છું. સદગુરુએ કીધું કે પામે અવશ્ય મોક્ષ. સાહેબ પણ મોક્ષ એમને થાય? મોક્ષ થાય તો સંકેતની દશા વિના થાય? જીવ મિથ્યાત્વમાં હોય ને મોક્ષ થાય? અજ્ઞાન દશામાં હોય ને મોક્ષ થાય? મોહ અવસ્થામાં હોય ને મોક્ષ થાય? તો કે મોક્ષ થાય તમે કીધું, અવશ્ય કીધું, અવશપણે કીધું. ઓલો સંકેત કહે છે કે મને લેતા પહેલા વિચાર કરજે. એકવાર મને પ્રાપ્ત કર્યા પછી હું તને ઠેઠ મોક્ષ સુધી લઈ જઈશ. પછી ડાપણ કરીશ નહીં, રાડું પાડીશ નહીં કે મારે નથી આવવું. અવશપણે પામે અવશ્ય મોક્ષ. પછી તારી તાકાત નથી તો મોક્ષ ન જાય. કેટલી અદ્ભુત વાત નીકળે છે, વાતમાંથી વાત નીકળે, પણ જુઓ તો એક એક સાથે કેવું સંકલન છે. કે સદગુરુના યોગની વ્યાખ્યા આપી કે આ યોગ છે કે તારો સ્વછંદ, તારો મત અને તારો આગ્રહ બધું ટળવું. કદાચ મત ઉભો રહીએ તો શબ્દ મૂકી દીધો આગ્રહનો. પણ હું માનું છું, મારો અનુભવ છે, મને આમ જ્ઞાન છે, મેં વાંચ્યું છે, ભલે દ્યું આગ્રહ રાખમાં. જો જરા સદગુરુ ઉપર વાત મૂકી દે ને, હું સાચો છું અને મારી સાચી મારી પોતાની એક અંદર વિશ્વાસ છે, છતાં એક ભૂમિકા કે કાંઈ વાંધો નહીં, આપણે એના ઉપર છોડી દો ને, આપણે એના. આ કેટલી મોટી વાત છે સ્વચ્છનો ત્યાગ કરવો. એ હું માનું છું, છતાં એના ઉપર છોડી દો ને, એને ખ્યાલમાં આવશે. જો મને ખ્યાલમાં આવે તો એને નહીં લક્ષમાં આવે. તો ઘણી વાર આપણને જે ખ્યાલ હોય આપણે વારંવાર ડફાડપ કરીને કહેવા માંગીએ છીએ કે સાહેબ આનું આમ છે, આનું આમ છે. તું ધ્યાન, તું શાંતિ રાખ ને, તને જો આટલી ખબર હોય તો એને નહીં ખબર પડતી હોય. એ વધારે જાગૃત છે કે નહીં, એ વધારે વિચારવાન છે કે નહીં. જોઈ હોય અને આવો તારો અહોભાવ હોય, અહોભાવના આધાર પર આપણો અમોગડે, તારો અહોભાવ હોય કે ના ના હી નોઝ એવરીથિંગ અને એ બધી જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે, હી વિલ એસેસ એવરી સિચ્યુએશન અને એ જે કાંઈ પછી નિર્ણય આપશે સાચો જ હશે. એમાં મારી પાસે પણ કંઈક સત્ય છે, તારે કહેવાની કંઈ જરૂર નથી, તારું સત્ય પણ એના નિર્ણયમાં આવી જશે. અછૂતું નહીં રહે એના લક્ષ્યની બહાર કાંઈ, આ અહોભાવની. એટલે આગ્રહ શબ્દ મૂક્યો કે સ્વછંદ, મત અને આગ્રહ છોડી દે. ઘણી વાર સ્વછંદ છોડીએ કે ભલે એ કંઈ એમ કરીએ, મત ન છૂટતો હોય કે કે પણ એને એને ખબર નહીં હોય એટલે આપણે એને જાણતો કરવી જ જોઈએ, નહીતર ક્યાંક ઊંધું થઈ જશે. એટલે આપણો આગ્રહ હોય કે ગમે એમ કરીને આપણે એને કહેવું કે આ તમને ખબર છે ને. અહીંયા કહે છે ના, ટોટલ સરેન્ડર એ વિકલ્પ કરીશમાં. તારી વાત સાચી હોય તો પણ એ સાચી વાતનો વિકલ્પ પણ તું કરીશમાં, કેમ કે તું અહોભાવની ભૂમિકામાં છું. અને અહોભાવની ભૂમિકા એમ કહે છે કે એ નિર્ણય કરશે સાચો જ હશે, સત્યનું એક પડખું એનાથી અછૂત રહેશે નહીં. આ જ્યારે ભૂમિકા આવે સદગુરુ પ્રત્યે તો શ્રદ્ધા આવે કે મારા સર્વજ્ઞ કહેલી વાતમાં કોઈ વાત બાકી રહી જતી હોય નહીં. માટે સર્વજ્ઞનો ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ. શું કામ કે ગમે એટલું હું જાણતો હોઉં તો પણ એના ધ્યાન બહાર એ વાત હશે નહીં. માટે સર્વજ્ઞનો બોધ જ્યારે આવ્યો છે, સર્વજ્ઞની દેશના આવી છે, સર્વજ્ઞનો ઉપદેશ આવ્યો છે અને સર્વજ્ઞનો ધર્મ આવ્યો છે, ત્યારે જગતનું કોઈ સત્ય અછૂતું નથી. એનો સંપૂર્ણ વિચાર થયો છે કારણ કે એ સર્વજ્ઞ છે. કારણ કે એ જો મારી સર્વજ્ઞતાની શ્રદ્ધા તૂટે તો મારો આખો ધર્મનો આધાર તૂટી જાય. જો એ સર્વજ્ઞ નથી તો મને એમ થાય કે આ વાત એના ધ્યાનમાં નહીં આવી હોય, એને ક્યાંથી ખબર પડે વ્યવહાર શું છે, આ એના ધ્યાનમાં નહીં આવી હોય. આપણો આધાર તૂટી ગયો, શ્રદ્ધા તૂટી ગઈ. સર્વજ્ઞતાની શ્રદ્ધા તૂટે એટલે ધર્મ ગયો. જૈન દર્શનની આટલી વિશેષતા છે, આખા જગતના બધા અધ્યાત્મ દર્શનની અંદર શ્રેષ્ઠ દર્શનમાં મૂક્યું છે કે આ દર્શન સર્વજ્ઞનું છે. અને બીજું હજી, એ સર્વજ્ઞનું દર્શન, એ સર્વજ્ઞતા ક્યારે થાય? પૂર્ણ વિતરાગતા. પૂર્ણ વિતરાગતા વિના સર્વજ્ઞતા પ્રગટે નહીં, કેવળ જ્ઞાન પ્રગટે નહીં. પૂર્ણ વિતરાગતા, જો અંશે પણ રાગ દ્વેષ હોય, કોઈ પણ ગમે તેવી મહાવિભૂતિ હોય એમાં અંશે પણ રાગ દ્વેષ હોય, મારા તારાનો ભાવ હોય, પક્ષપાત હોય, તો એ સર્વજ્ઞતા એને પ્રગટી શકે નહીં. સર્વજ્ઞતા સમજવી જેટલી જરૂરી છે એટલી જ વિતરાગતાને સમજવી જરૂરી છે. વિતરાગતા નહીં હોય તો સર્વજ્ઞતા નહીં થાય, કેમ કે વિતરાગતાનો અભાવ શું સૂચવે છે? મોહનીય, દર્શન મોહનીય છે. અંશે કહો તો અંશે, સેજ કહો તો સેજ, જે કહ્યું પણ હજુ એની અંદર એ મોહનીય છે. સંપૂર્ણ ક્ષીણ મોહ થાય, મોહનીયનો અંશ પણ ન રહે, અણુ માત્ર પણ રાગ આદિનો. આ જ્યારે ન રહીએ ત્યારે જ પૂર્ણ વિતરાગતા પ્રગટે, અને પૂર્ણ વિતરાગતા જેને પ્રગટી છે એ જ સર્વજ્ઞ હોઈ શકે. અને સર્વજ્ઞ કેવલી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામિ. અમે તો આવા કેવડીએ પ્રરૂપિત કરેલ, કેવડી કોણ છે? સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ છે. એક શ્રદ્ધાની અંદર મારી કેટલી શ્રદ્ધા અવિરોધપણે, એકબીજાના વિરોધમાં નહીં, પુષ્ટિમાં મારી શ્રદ્ધા છે કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈને બાહ્ય સાશે. અરે સર્વજ્ઞનો ધર્મ સુશરણ, તારે હું શરણું સ્વીકારું છું. કોનું? સર્વજ્ઞ. અદભુત વાત છે. ચર્ચા આપણે કરીએ નહીં અને ચર્ચાનું આપણું હજી એટલી કક્ષા નથી, પણ બુદ્ધમ શરણમ ગચ્છામિ અને કેવલી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામિ, આ બેમાં ભેદ છે.
ત્યાં વ્યક્તિ છે, સિદ્ધાંત છે,
બેમાં ભેદ છે. એટલે એટલી બધી શ્રેષ્ઠતા કીધી છે અહીંયા. હવે અહીંયા એ વાત મૂકી છે કે વર્તે સદગુરુ લક્ષ, સદગુરુ સાથેનું એનો યોગ છે. હવે એટલે પોતાનો સ્વચન પણ નથી, મત પણ નથી, અને કંઈ પણ પોતાનો અભિપ્રાય હોય તો એનો આગ્રહ નથી, આગ્રહ નથી. અને જે સદગુરુ પ્રમાણે ચાલે છે એટલે જેને એવો અહોભાવ છે કે આ જે કંઈ કરશે, જે કરશે તે મમ હિતનું, આવી એને શ્રદ્ધા છે. એ જે કંઈ કરશે એ મારા હિતનું કરશે અને કલ્યાણનું જ કરશે. જિનેશ્વરની વાણીમાં સકળ જગત, જગતના એક પણ જીવનો અહિત ન થાય સાહેબ, અમારી જિનેશ્વરની વાણીમાં કૃપાળુ દેવ ઓળખાણ આપી કે જોજે તને એના અનંત નય ભાવ સમજાશે નહીં, અનંત ભેદ છે સમજાશે નહીં, પણ અમે તને એનું પ્રમાણ આપીએ છીએ કે સકળ જગત હિતકારી, આખા જગતનું એ હિત કરે. જિનેશ્વરની વાણીમાં કોઈ નાનામાં નાના જીવનું પણ અહિત નથી. પછી સકળ જગત હિતકારીણી તારીણી ભવાબ્ધી, ભવ સમુદ્રને કોઈને ડૂબાડશે નહીં. જેને જિનવાણીનું શરણું લીધું છે એ કોઈ ભવસાગરમાં ડૂબી શકશે નહીં. હારીણી મોહ, શું કામ? કે મોહને હણનાર છે. જિનવાણીનું શરણ લે તો એ મોહને હણનાર છે. અને ચારેણી ભવાબ્ધી, મોક્ષ ચારેણી પ્રમાણી છે. મોક્ષ ચારેણી, મોક્ષ તરફ જ લઈ જાય. અવશ્ય મોક્ષ જે કીધું ને, અવશ્ય. હવે એ સંસાર તરફ લઈ જ ન જાય. જિનવાણીને અર્પિત થયેલો, ચાર શરણા જેને સ્વીકાર્યા છે જેના જીવનમાં, એનો અહમ જો ખરેખર ગયો હોય, ચાર શરણા તો આપણે રોજ સ્વીકારી બોલીએ, પણ અહમ તો ઊભો રાખીને બોલીએ, અહમ ઊભો રાખીને બોલીએ. હરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. તો જ્ઞાની કે છે પામે અવશ્ય મોક્ષ. પણ સાહેબ મેં તો એટલી વાર શરણા લીધા પણ મારું કઈ ઠેકાણે પડ્યું? અહોભાવ નથી, અહોભાવ નથી એટલે અહમભાવ ઊભો છે. અહોભાવ હોય ત્યાં અહમભાવ ટકી ન શકે. અને આ અહોભાવની મહત્તા કેવી હશે? એટલા માટે આત્મસિદ્ધિની અંદર જે અહોભાવ શિષ્યનો આવ્યો છે, આવી રચનાની પણ જોડ નથી. એ ઉમાશંકરે લખ્યું છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અરે કે આ શ્રીમદની રચના આટલી, આની જોડ નથી ક્યાંય. ગુરુ શિષ્યના તો ઘણા અમે જોયા, બધાએ કીધું સાહેબ બહુ કર્યું, પણ આ શબ્દ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર હદ કરી છે. આ શિષ્યની ભૂમિકા છે, એને અહોભાવ છે, એટલો બધો અહોભાવ છે. કેમ કે એણે કીધું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં આવી લયું, દૂર થયું અમને. આવું થયું સાહેબ પ્રભુ અવશ્ય મોક્ષ થઈ ગયો અમારો તો. શરૂઆત ક્યાંથી કર્યું? માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. સાહેબ મૂકી દો આ બધું, આ તમે નખામાં મોક્ષના ઉપાયની વાતો છોડી દો. માટે છે નહીં આત્મા, એ કહેનારો એમ કહે છે કે આહા અહો કે સટસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવર. એ ઉપકાર અમાપ ઉપકાર છે તમારો, અમાપ. આટલો અહોભાવ છે, એ અહોભાવ વ્યક્ત કરે છે. અહોભાવની ભૂમિકામાં આવ્યા વિના અહમ ઓગળી જશે નહીં, ઓગળી શકશે નહીં. બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન. એટલે જિનેશ્વરના દર્શન કરવા જઈએ ત્યારે સ્તુતિ બોલીએ ત્યારે પ્રભુ પ્રત્યેના અહોભાવને વ્યક્ત કરતી સ્તુતિ છે કે આપણા ગુણગાન ગાવા છે અથવા તો આપણા રોદણા રોવા છે? ભગવાન પ્રત્યેનો અહોભાવ આવે એ જ સ્તુતિ હોય, સ્તોત્ર એને જ કહેવાય. એટલે ભક્તામર, કલ્યાણ મંદિર સ્તોત્ર એવા આચાર્યોએ જબરજસ્ત લખ્યા છે. ધન્ય છે તે સવિ જીવને જે આપની ભક્તિ કરે. પ્રભુ અમે તો જગતના તમામ જીવો કે ધન્ય છે જેણે પરમાત્માને ઓળખા, જેણે પરમાત્માની ભક્તિ કરી. ઓહો, અમે તો એને નમસ્કાર કરીએ છીએ. કૃપાળુ દેવ એમ કહે કે એ પરમાત્માને ભજે છે તો નિરાંત કોળી અને ભગત એ બધાને અમે નમસ્કાર કરીએ છીએ. કેમ કે એણે એ ભગવાનના દાસ છે તો અમે તો દાસના દાસ છીએ. ધન્ય છે તે સવિ જીવને જે જગતમાં અવતર્યા. અદ્ભુત વાત છે આ 17મી ગાથા, એક આશ્ચર્ય છે. 17મી ગાથા એક આશ્ચર્ય છે અને એના આધાર ઉપર કૃપાળુદેવના બીજા બે પત્રો વગેરે બધું સમય આપણે જ્યારે વિચાર કરીશું. પણ આ ગાથાને ખૂબ સમજપૂર્વક, આમાં શબ્દોથી નહીં ચાલે, ઊંડા ઉતરવું પડે, ભાવથી ઊંડા ઉતરવું પડે, વિચારથી ઊંડા ઉતરવું પડે. તત્વ વિચાર જોશે, સામાન્ય વિચાર નહીં ચાલે. એટલે ઉપયોગ બરાબર જોઈએ. એટલે મુનિશ્રીએ કહ્યું જાગૃત રહીને વાંચજો, ઊંઘમાં વાંચતા નહીં. ઊંઘમાં વાંચશો એ સાચું જ વાંચશો, કેમ કે આંખો ખુલી છે એટલે વાંચવામાં તમારી કંઈ ભૂલ થશે નહીં. પણ જાગૃત બનજો, વિચારવામાં જાગૃત બનવું પડશે. વાંચવામાં તો ચાલશે હજી, પણ વિચારવામાં તો જાગૃત બન્યા સિવાય છૂટકો નથી. એક 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 ગાથા અદ્ભુત આવે છે. જુઓ, સદગુરુના મહાત્માની જ બધી ગાથાઓ છે. આ ગાથા પણ સદગુરુના લક્ષે, વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, એને સંકિત કહેવાય, એને સંકિત થાય છે એમ કહે છે, એને સંકિત છે. કારણ ગણી આ પ્રત્યક્ષ કારણ સદગુરુની પાસે એને પોતાનો સ્વચંદ છોડ્યો. આ કારણ, બસ આ કારણ મળે તો કાર્ય થયા વિના રહે નહીં. વિશેષ અવસરે સુખ